એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે જેડી સેલિંગરની એક ખૂબ જ પ્રખ્યાત અને કદાચ થોડી વિવાદાસ્પદ પણ નવલકથાની વાત કરવાના છીએ, ધ કેચર ઇન ધ રાય.
હા, ચોક્કસ. 1951માં આવી આ બુક અને આવતાની સાથે જ એમ કહીએ ને કે એણે ધૂમ મચાવી દીધી. કેટલાકને ખૂબ ગમી, કેટલાકને બિલકુલ નહીં.
અને શાળાઓમાં તો એના પર પ્રતિબંધ પણ મુકાયો હતો વારંવાર, પણ એનાથી એની લોકપ્રિયતા ઓછી ન થઈ, કદાચ વધી ગઈ.
બરાબર. અને એના લેખક જેડી સેલિંગર પોતે પણ ઓછા રસપ્રદ નથી. એમનું જીવન, ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધના અનુભવો, ડી ડે લેન્ડિંગ ને એ બધું એમની ઉપર ઊંડી અસર કરી ગયો.
હા, અને એ અસર એમના લખાણમાં દેખાય છે. પેલો નિર્દોષતા ગુમાવવાનો ડર, પોખ્ત દુનિયાનો ધંભ.
અને પછી તો ખબર છે, એમણે લખવાનું ઓછું કરી દીધું. જાણે એકદમ એકાંત વાસમાં જતા રહ્યા. રહસ્યમય વ્યક્તિત્વ.
બિલકુલ. પણ એમની શૈલી એકદમ સરળ લાગે, બોલચાલની ભાષા જેવી, પણ અંદર ઊંડાણ બહુ હોય, મનોવૈજ્ઞાનિક સત્યો છુપાયેલા હોય.
સાચી વાત.
તો આજે આપણે આ નવલકથાના મુખ્ય પાત્ર હોલ્ડન કોલફિલ્ડની વાત કરીશું.
રાઈટ.
એની આખી માનસિક સફર, એના સંઘર્ષો, અને આ નવલકથા આજે પણ કેમ આટલી મહત્વની છે એ સમજીશું.
શરૂઆત જ થોડી અલગ છે. વાર્તા કહેનાર હોલ્ડન કોલફિલ્ડ લગભગ 17 વર્ષનો છોકરો.
અને એ ક્યાંથી વાત કરે છે?
એ કેલિફોર્નિયાની કોઈ માનસિક સંસ્થામાં છે. ત્યાંથી એ યાદ કરે છે કે ગયા ક્રિસમસ પહેલાં એની સાથે શું શું બન્યું હતું, જેના કારણે એની હાલત આવી થઈ.
એટલે ફ્લેશબેકમાં જાય છે આખી વાત.
હા, બરાબર. અને એ ફ્લેશબેક શરૂ થાય છે પેન્સી પ્રેપ નામની બોર્ડિંગ સ્કૂલથી,
જ્યાંથી એને કાઢી મૂકવામાં આવ્યો છે ફરી એકવાર.
હા, ભણવામાં ધ્યાન નહીં આપવા માટે. અને આ કંઈ પહેલીવાર નથી બન્યું એની સાથે.
તો હવે એ ઘરે પાછો નથી જતો?
ના, એ ડરે છે માતા પિતાનો સામનો નથી કરવો, એટલે એ નક્કી કરે છે કે થોડા દિવસ ન્યૂયોર્ક શહેરમાં એકલા જ ભટકવું. હા, પણ આ સફર બહારની ઓછી અને અંદરની વધારે છે. એનો સંઘર્ષ કોઈ દુશ્મન સાથે નથી.
કોની સાથે છે?
પોતાના મન સાથે. એ બાળપણની પેલી નિર્દોષ દુનિયા અને આ પુખ્ત લોકોની ધંભી દુનિયા, એ બે વચ્ચે અટવાયેલો છે.
અને એનો બોલવાનો લહેકો શરૂઆતથી જ પકડી લે આપણને, થોડો ઉદાસ, થોડો ગુસ્સામાં, બધે ટીકા કરતો ફરે.
હા, અને વાત વાતમાં ક્યાંનો ક્યાં પહોંચી જાય, વિષયાંતર બહુ કરે. પણ છતાં એનામાં એક પ્રકારની સંવેદનશીલતા છે, પ્રામાણિકતા છે. એના મનમાં જે ચાલે છે ને, એ સીધું આપણી સામે મૂકી દે.
બરાબર. આખા પુસ્તકમાં એક શબ્દ વારંવાર આવે છે, ફોની.
હા, ફોની એટલે કે ધંભી. એને લાગે છે કે આખી પુખ્ત દુનિયા ધંભી છે. લોકો દેખાડો કરે છે, સાચું બોલતા નથી, સાચી લાગણીઓ છુપાવે છે.
તો શું આ ખાલી એક ટીનેજરનો ગુસ્સો છે કે કંઈક બીજું છે?
મને લાગે છે આ માત્ર ગુસ્સો નથી, આ ધંભ પ્રત્યેનો એનો અણગમો. એ કદાચ એની પોતાની ખૂબ જ વધારે પડતી સંવેદનશીલતાને બચાવવાનું એક, એમ કહીએ ને, કવચ છે. અને ખાસ કરીને એના નાના ભાઈ એલીના મૃત્યુ પછી એ દુઃખ એણે પચાવ્યું જ નથી.
એલીનું શું મહત્વ છે એના જીવનમાં?
એલી એના માટે નિર્દોષતાનું, શુદ્ધતાનું પ્રતીક હતો. લ્યુકેમિયાથી ગુજરી ગયો. હોલ્ડન એ વાત સ્વીકારી જ નથી શક્યો. એનું નુકસાન એના મન પર બહુ ભારે છે.
પેન્સી પ્રેપમાં એની છેલ્લી ઘડીઓ પણ આ જ દર્શાવે છે ને?
ચોક્કસ. એ જાય છે એના ઇતિહાસના શિક્ષક મિસ્ટર સ્પેન્સરને મળવા. એમને ખબર છે કે હોલ્ડનને કાઢી મુકાયો છે.
એ શિખવણ આપે છે.
હા, અને હોલ્ડનને એનાથી વધુ ઉદાસી લાગે છે. પછી એનો પેલો પાડોશી ઓકલી, થોડો વિચિત્ર, અસ્વચ્છ. હોલ્ડનને એના પર દયા આવે, પણ ચીડ પણ ચડે. પણ ખરી તકલીફ ત્યારે થાય છે જ્યારે એનો રૂમમેટ સ્ટ્રેડલેટર જેન ગેલેદેર નામની છોકરી સાથે ડેટ પર જાય છે.
જેન,
જેના માટે હોલ્ડનને કૂણી લાગણી છે.
બરાબર.
અને સ્ટ્રેડલેટર દેખાવડો છે, પણ હોલ્ડનની નજરે છીછરો છે, ગુપ્ત ગંદો છે. હોલ્ડનને ડર લાગે છે કે એ જેનનો ફાયદો ઉઠાવશે.
અને પછી ઝઘડો થાય છે.
હા, સ્ટ્રેડલેટર પાછો આવે છે, હોલ્ડન એને પૂછે છે, વાત વળસે છે અને મારામારી થાય છે. હોલ્ડન હારી જાય છે. આનાથી એ સાવ ભાંગી પડે છે.
એટલે એ જ રાત્રે નીકળી જાય છે.
હા, આવેશમાં આવીને પેન્સી છોડી દે છે. કોરિડોરમાં બૂમ પાડે છે, સ્લીપ ટાઇટ યા મોરોન્સ, અને બસ ન્યૂયોર્કની ટ્રેન પકડી લે છે.
તો પછી આ વાર્તામાં ખલનાયક કોણ? સ્ટ્રેડલેટર કે આખો સમાજ?
એ જ તો રસપ્રદ વાત છે. કોઈ એક વિલન નથી. હોલ્ડન લડી રહ્યો છે આખી સિસ્ટમ સામે, જેને ફોની લાગે છે.
ઉદાહરણ તરીકે
સ્ટ્રેડલેટર તો છે જ, પછી સેલી હાયેઝ આવે છે, સુંદર છોકરી, પણ હોલ્ડનને લાગે છે કે એ બહુ ઉપર છલ્લી છે, સમાજના દેખાવડા પાસાઓમાં જ રસ છે એને.
અને પેલો શિક્ષક મિસ્ટર એન્ટોલિની?
હા, એના જૂના શિક્ષક. શરૂઆતમાં એ સમજદાર લાગે છે, મદદ કરે છે, પણ પછી એમની સાથેનો એક અનુભવ હોલ્ડનના મનમાં શંકા અને ડર ભરી દે છે, જાણે કોઈ પુખ્ત પર ભરોસો કરી જ ન શકાય.
ન્યૂયોર્ક પહોંચીને એની એકલતા ઓછી થાય છે કે વધે છે? મોટું શહેર છે, લોકો છે.
વધે છે, ગજબની વાત છે. આટલી ભીડમાં એ વધારે એકલો પડી જાય છે. ટ્રેનમાં જ એ શરૂઆત કરે છે જૂઠું બોલવાની. એક છોકરાની માં મળે છે, એને પોતાના દીકરા વિશે ખોટું ખોટું કહે છે.
એટલે એ પોતે પણ થોડો ફોની બને છે?
કદાચ એ પણ એના સંઘર્ષનો ભાગ છે. એ એડમોન્ટ હોટેલમાં ઉતરે છે, બારીમાંથી જુએ છે તો એને આજુબાજુના લોકો વિકૃત અને મૂર્ખ લાગે છે.
એ કોઈક સાથે જોડાવા માંગે છે?
હા, ખૂબ. રાત્રે હોટેલની ક્લબમાં જાય છે, મોટી ઉંમરની સ્ત્રીઓ સાથે નાચવાનો, વાત કરવાનો પ્રયત્ન કરે છે, પણ એમાં સફળ નથી થતો. એને ખબર નથી પડતી કે લોકો સાથે કઈ રીતે જોડાવું.
અને પછી પેલો વેશ્યાવાળો કિસ્સો, એ ઘણો ઉદાસ કરી દે એવો છે.
બહુ જ. એ સની નામની એક વેશ્યાને બોલાવે છે, પણ એ આવે છે ત્યારે એને સેક્સ નથી જોઈતું.
તો શું જોઈએ છે?
એને ખાલી વાત કરવી છે, બસ, કોઈક સાથે વાત. એ સ્થિતિ જ દર્શાવે છે કે કેટલો એકલો અને મૂંઝાયેલો છે.
પણ એમાં મુશ્કેલી ઊભી થાય છે.
હા, પછી પેલો દલાલ મોરિસ આવે છે. પૈસા બાબતે ઝઘડો થાય છે, એ હોલ્ડનને મારે છે, પૈસા લઈ લે છે. હોલ્ડન ફ્લોર પર પડ્યો રહે છે, હીરો બનવાની કલ્પના કરે છે, પણ હકીકત બહુ ખરાબ છે.
આ બધું એની અંદરની જે દિવાલ છે એને વધારે મજબૂત કરે છે. એ લોકોને નજીક બોલાવે છે ને પછી ધક્કો મારી દે છે.
બરાબર. નિકટતાથી ડરે છે કદાચ. બીજા દિવસે પણ આવું જ ચાલે. એ ફીબી માટે એક રેકોર્ડ ખરીદે છે, લિટલ શર્લી બીન્સ,
એની નાની બહેન. એના માટે એને બહુ પ્રેમ છે.
હા, ફીબી એના જીવનનું કેન્દ્ર છે. પછી એ સેલી હેસ સાથે ડેટ પર જાય છે, નાટક જુએ છે, આઈસ સ્કેટિંગ કરે છે. શરૂઆતમાં બધું બરાબર લાગે,
પણ પછી
પછી હોલ્ડન ફરી ગુસ્સે થઈ જાય છે, સમાજની દંભની ટીકા કરે છે, અને અચાનક સેલીને કહે છે, ચાલ આપણે બધું છોડીને ક્યાંક દૂર જંગલમાં ભાગી જઈએ.
સાવ પાગલ જેવી વાત.
હા, સેલી તો ચોંકી જાય છે, ના પાડે છે, એટલે હોલ્ડન એનું અપમાન કરી બેસે છે. લો, બીજો એક સંબંધ તૂટ્યો.
નિષ્ફળતા પર નિષ્ફળતા.
હા, પછી એ કાર્લ લ્યુસ નામના એક જૂના પરિચિતને મળે છે. એને લાગે છે કે કાર્લ મોટો છે, અનુભવી છે, કદાચ એને કોઈ સલાહ આપશે, પણ એ મુલાકાત પણ નિરાશાજનક રહે છે.
અને અંતે એ ખૂબ પી લે છે.
હા, ખૂબ દારૂ પી લે છે. ઠંડી રાત છે, સેન્ટ્રલ પાર્કમાં જાય છે, એકલો ભટકે છે,
અને ત્યાં એ બતકો વિશે વિચારે છે.
હા, પેલો એનો જાણીતો પ્રશ્ન, તળાવ થીજી જાય ત્યારે બતકો ક્યાં જાય છે? આ સવાલ એને બહુ સતાવે છે.
એ બતકો શાનું પ્રતીક છે?
કદાચ એની પોતાની સ્થિતિનું, અસ્થિરતા, ઘર ક્યાં છે, ક્યાં જવું, પરિવર્તનનો ડર. એટલે જ એને મ્યુઝિયમ ગમે છે.
કેમ?
કારણ કે મ્યુઝિયમમાં બધું એનું એ જ રહે છે, કાચની પેટીઓમાં બંધ, કશું બદલાતું નથી. એને સ્થિરતા જોઈએ છે, પણ જીવન તો બદલાતું રહે છે.
અને પેલી રેકોર્ડનું શું થાય છે?
આ ભટકવામાં એ ફીબી માટે લાવેલું રેકોર્ડ એના હાથમાંથી પડીને તૂટી જાય છે. જાણે નિર્દોષતાનું પ્રતીક પણ તૂટી ગયું.
આ બધી નિષ્ફળતા પછી હવે એ ક્યાં જાય?
હવે એક જ જગ્યાએ જઈ શકે છે, જ્યાં એને લાગે છે કે કોઈ એને સમજશે. એના ઘરે, ફીબી પાસે.
છુપાઈને?
હા, રાત્રે. મા બાપને ખબર ન પડે એમ. અને એ ફીબીને મળે છે. આ મુલાકાત, ખબર છે, આખી નવલકથાનું હૃદય છે.
ફીબી એ 10 વર્ષની છે, પણ હોલ્ડન કરતા વધુ સમજદાર લાગે છે.
એકદમ.
એ તરત સમજી જાય છે કે હોલ્ડનને ફરી સ્કૂલમાંથી કાઢી મુકાયો છે, અને એને સીધો સવાલ પૂછે છે, અઘરો સવાલ.
શું પૂછે છે?
તને ખરેખર શું ગમે છે? દુનિયામાં એક પણ વસ્તુ એવી છે જે તને ગમતી હોય?
અને હોલ્ડન શું જવાબ આપે છે?
એ અચકાય છે, વિચારે છે. શરૂઆતમાં કંઈ કહી નથી શકતો. પછી એ એલીનું નામ લે છે, એનો મૃત ભાઈ. અને પછી પછી એ પેલી કેચર ઇન ધ રાયવાળી કલ્પનાની વાત કરે છે.
એ શું છે કેચર ઇન ધ રાય?
એ રોબર્ટ બર્ન્સની એક કવિતાની પંક્તિ ખોટી રીતે યાદ કરે છે. એ કલ્પના કરે છે કે એક મોટું રાયનું ખેતર છે, હજારો બાળકો એમાં રમી રહ્યા છે, અને ખેતરની એક બાજુએ ઊંડી ખીણ છે.
અને હોલ્ડરનું કામ શું છે? ને કે છે, મારું કામ એ છે કે હું એ ખીણની ધાર પર ઊભો રહું, અને જો કોઈ બાળક રમતા રમતા ધારની બહુ નજીક આવી જાય તો એ પડે એ પહેલાં હું એને પકડી લઉં. એ બાળકોને પડતા બચાવનાર બનવા માંગે છે.
ઓ, નિર્દોષતાનો રક્ષક.
હા, આ એની સૌથી મોટી ઈચ્છા છે. બાળકોને, નિર્દોષતાને આ પુખ્ત દુનિયાની ખરાબીઓથી, ભ્રષ્ટાચારથી બચાવવાની.
પણ આ તો અશક્ય જેવું છે ને?
બિલકુલ. એ એની આદર્શવાદી પણ કદાચ થોડી ભોળી વૃત્તિ બતાવે છે. એ દુનિયાના દુઃખથી, પડવાથી બધાને બચાવવા માંગે છે. કદાચ એલીને ન બચાવી શક્યો એનો અપરાધ ભાવ પણ આમાં ભળેલો છે.
ફીબી પાસેથી પૈસા ઉધાર લે છે.
હા, કારણ કે એના પોતાના પૈસા ખલાસ થઈ ગયા છે. અને પછી એ જાય છે મિસ્ટર એન્ટોલીની પાસે, એના જૂના અંગ્રેજીના શિક્ષક, ત્યાં રાત રોકાવા.
ત્યાં શું થાય છે? એ તો સારા લાગે છે ને?
હા, એને આશરો આપે છે, જીવન વિશે, ભણતર વિશે સારી સલાહ પણ આપે છે. પણ મધરાતે હોલ્ડનની ઊંઘ ઉડી જાય છે.
કેમ?
એ જુએ છે કે મિસ્ટર એન્ટોલીની એના માથા પર હાથ ફેરવી રહ્યા છે. હવે એ સ્પર્શનો ઈરાદો શું હતો એ સ્પષ્ટ નથી. પિતા જેવો સ્નેહ કે કંઈક બીજું?
પણ હોલ્ડન ડરી જાય છે.
ખૂબ જ. ગભરાઈને ત્યાંથી ભાગી જાય છે. એના મનમાં હતું કે આ એક પુખ્ત માણસ છે જેના પર ભરોસો કરી શકાય, પણ હવે એ ભરોસો પણ તૂટી જાય છે.
અને હવે સાવ ભાંગી પડે છે.
હા, હવે માનસિક રીતે સાવ પડી ભાંગે છે. શહેરમાં આમ તેમ ભટકે છે. શારીરિક રીતે પણ બીમાર જેવું લાગે છે. સ્કૂલની દિવાલો પર ગંદી ગાળો લખેલી જુએ છે અને બહુ દુઃખી થાય છે.
જાણે એ પવિત્ર જગ્યા પણ ભ્રષ્ટ થઈ ગઈ હો.
બરાબર. એને લાગે છે કે આ પુખ્ત દુનિયાનો કચરો બધે ફેલાઈ ગયો છે. હવે એ અંતિમ નિર્ણય લે છે.
શું?
હંમેશા માટે ભાગી જવાનો. પશ્ચિમ તરફ, ત્યાં જઈને બહેરા મૂંગા હોવાનો ઢોંગ કરીને જીવવાનો, સાવ એકાંતમાં.
પણ ફીબી?
હા, ફીબી જ એને રોકે છે. એ ફીબીને છેલ્લી વાર મળવા બોલાવે છે, મ્યુઝિયમમાં, પૈસા પાછા આપવા. પણ ફીબી ખાલી હાથે નથી આવતી.
એ શું લાવે છે?
એની સૂટકેસ. એ કહે છે, હું પણ તારી સાથે આવીશ.
અરે વાહ!
આ જોઈને હોલ્ડન હચમચી જાય છે. ફીબીનો આ પ્રેમ, આ નિષ્ઠા. અને વિચારે છે કે જો હું ભાગી જઈશ તો ફીબીનું શું થશે, એને કેટલું દુઃખ થશે. એ સમજે છે કે આમ ન કરી શકે.
અને પછી પેલું પ્રખ્યાત કેરોસિલનું દૃશ્ય આવે છે, ચક્કરડીવાળું.
હા, એ ક્લાઇમેક્સ છે. એ ફીબીને પાસેના પાર્કમાં ચક્કરડી પર બેસાડે છે. અચાનક ધોધમાર વરસાદ શરૂ થાય છે, પણ હોલ્ડન ત્યાં જ ઊભું રહે છે, ભીંજાઈ જાય છે.
અને ફીબીને જોયા કરે છે.
હા, ગોળ ગોળ ફરતી ફીબીને જુએ છે. અને એ ક્ષણે અચાનક એને ખૂબ શાંતિ લાગે છે. એક પ્રકારનું સુખ અનુભવાય છે.
અને ભાગી જવાનો વિચાર માંડી વાળે છે.
હા, તે સમજે છે કે તે ફીબીને કે બીજા કોઈને જીવનના દરેક જોખમથી બચાવી નહીં શકે. જેમ ચક્કરડી પર પેલી સોનાની રિંગ પકડવા બાળકોએ જાતે જ પહોંચવું પડે છે, એમ જીવનમાં પડવાનું જોખમ તો લેવું જ પડે છે. એ બીજાની રક્ષા આમ નહીં કરી શકે.
તો શું આ હેપી એન્ડિંગ કહેવાય? હોલ્ડન સાજો થઈ ગયો?
ના, એટલું સરળ નથી. નવલકથા પૂરી થાય છે ત્યારે આપણે પાછા વર્તમાનમાં આવી જઈએ છીએ. હોલ્ડન હજી પેલી સંસ્થામાં જ છે.
એ શું કહે છે?
એ કહે છે કે હવે એને ભવિષ્ય વિશે બહુ વિચારવું નથી. અને જે લોકોની એ આટલી ટીકા કરતો હતો એ બધાને એ હવે મિસ કરે છે, એવું કંઈક કહે છે.
એટલે પરિવર્તન આવ્યું છે?
સંપૂર્ણ નહીં, પણ શરૂઆત થઈ છે. એણે મદદ સ્વીકારી છે. કદાચ સ્વીકૃતિ તરફનું એ પહેલું પગલું છે. અંત ખુલ્લો છે.
આટલા વર્ષો પછી પણ લોકો, ખાસ કરીને યુવાનો, આ નવલકથા સાથે કેમ આટલું બધું જોડાણ અનુભવે છે? આ દંભ, એકલતા ગુમાવવી, આ બધું આજે પણ એટલું જ લાગુ પડે છે?
મને લાગે છે એનું મુખ્ય કારણ હોલ્ડનનો અવાજ છે. એ એટલો કાચો છે, એટલો પ્રમાણિક લાગે છે, ભલે પોતે પણ ક્યારેક દંભી હોય.
હા,
વાચક, ખાસ કરીને જે યુવાનો પોતાની ઓળખ શોધી રહ્યા છે, સમાજથી અલગતા અનુભવે છે, એમને હોલ્ડનમાં પોતાનું પ્રતિબિંબ દેખાય છે. એની ખામીઓ છે, પણ એની પીડા, એની સંવેદનશીલતા આપણને સ્પર્શી જાય છે.
એ આપણને એકલા નથી એવો અહેસાસ કરાવે છે.
બરાબર. અને આ પુસ્તક કોઈ સહેલા જવાબ નથી આપતો. એ આપણને વિચારવા મજબૂર કરે છે, સમાજ વિશે, મોટા થવા વિશે, સંબંધો વિશે.
અને કિશોરાવસ્થાના સંઘર્ષો, માનસિક સ્વાસ્થ્ય, એ બધાને ગંભીરતાથી લેવાનું કહે છે.
હા, એટલે જ કદાચ હોલ્ડન કોલફિલ્ડ એક કલ્ચરલ આઇકોન જેવો બની ગયો છે, એવા લોકો માટે જેમણે દુનિયાની આ ફોનીનેસથી તકલીફ છે.
તો અંતે આપણે કહી શકીએ કે આ વાર્તા એ શાશ્વત સંઘર્ષની વાત છે, એક એવી દુનિયામાં પોતાનું સાચું સ્થાન શોધવાનો પ્રયત્ન જે ઘણીવાર અપ્રમાણિક અને છીછરી લાગે છે.
અને એ પણ યાદ અપાવે છે કે ઘણીવાર જે કડવાશ કે ટીકા દેખાય છે, એની નીચે ક્યાંક ઊંડે ઊંડે જોડાણ અને પ્રમાણિકતા માટેની એક તીવ્ર માનવીય ઝંખના છુપાયેલી હોય છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.